तात सुनावहु मोहिंदान भय दिन कर कुल भय कुशान कुशान एटले आग आग आ घर में आ परिवार में अयोध्या में आग कोण चाप्पा वालू छे कि चौद चौद वर्ष सुधी आग ओलावानी नथी त्रण अठवाडिया थी तो नथी ओलाती भयंकर आग छे आ तो चौद वर्ष आग सळगावा कोण बैठू आखा अयोध्या ने कोण सळगावा वालू थे को दिन कर कुल भयो कृषान कृषान એટલે અગ્નિ ઘર પરિપૂર્ણ તૈયાર થઈ ગયું હોય રંગ રોગાઈને વાસ્તુ થયું હોય અને વાસ્તુના દીવાથી આગ સળગી જાય આખી આગ લાગે આખું મકાન સળગી જાય તો આ અગ્નિ કોણ બન્યું એવું તે આ રઘુવંશના આટલા સરસ મજાના કુળની અંદર જ્યાં બિલકુલ શાંતિ હતી શીતળતા હતી અને એમાં વરી આ કોણ એવું નિર્દયી કે જેણે આગ ચાંપી દીધી કુઠાર એટલે કુહાડી મંથરા કુહાડી છે પણ જંગલના ઝાડમાંથી કોઈ એક ઝાડ એનો હાથો બની જાય એક ડાળું જ હાથો બની જાય પણ એ કુહાડીનો હાથો કોઈ ના બને તો એકલી કુહાડી શું કરતી પણ મંથરાનો હાથો ઘરમાંથી જ મળ્યો કઈ કેવી અને એનું પરિણામ આવ્યું આગ આગ આપવા વાળી મંથરા આગ ચાંપવા વાળા તો ભગવાનને કૌશલ્યાજી પૂછી રહ્યા છે કોણ છે આવું સમજણ વિચાર વગરનું જેનું મગજ ના હોય એવું કોણ છે સહેજ પણ સમજણ નિરખી રામ મરુખ સચિવ કારણ કહે સચિવ તો સુમંતજી તો મહારાજ દશરથજીની પાસે છે અસ્વસ્થતાને કારણે કોણ સંભાળે એમને સંભાળનાર તો રિસાઈને બેઠા છે ને આવેશમાં ક્રોધમાં બેઠેલા મહારાજ દશરથજીની આ અવસ્થા મૂર્છામાં સંભાળે કોણ સચિવ સુમંતજી સંભાળીને બેઠા છે મહારાજ ધીરજ રાખો શાંતિ રાખો આમ આશ્વાસન આપતા એટલે રામ યુવરાજ થવાના છે એટલે કોઈ જોઈએ તો ખરા ને જોડે એકલા તો નીકળાય એટલે સુમંતના પુત્ર સાથે છે સુમંત પુત્ર કૌશલ્યાજી જોડે રામની સાથે આવ્યા કૌશલ્યાજીએ ઘણી બધી વાતો કરી ઘણા બધા પ્રશ્નો પૂછ્યા હૃદયની વેદના ઠાલવી અને પૂછ્યું કે દીકરા આ બધું કેવી રીતે થયું શું કારણ છે કારણ કહો પણ જે સચિવ પુત્ર સુમંતના દીકરા હતા એને જે કઈ વાત હતી એ બધી જ વાત શબ્દ સહ કઈ સંભળાવી નિરખી રામ રુખ સચિવના પુત્રએ જોયું કે રામની આજ્ઞા છે રામ તો હવે કઈ નહીં બોલી શકે આટલેથી આગળ માં કાનન રાજ પિતા મોહિદીન બસ આટલું તો કહેવાનું હતું તે સત્ય વચન કહી દીધા પણ હકીકત શું છે કારણ મોહી સુનાવ એમ કહ્યું કો દિન કર કુલ ભયો કૃષાન કોણ આગ બનીને બેઠું આજે કે આખા આખા પરિવારને સળગાવી મૂકવા બેઠું છે મર્યા પછી એકવાર બળી જવું વધારે સારું પણ જીવતે જીવતા રોજ બળવું બહુ જ ભયંકર છે રોજ બાળે કકળાટ એના કરતા એકવાર મળી જાય આજે આ કોણ એવું છે ભગવાનની અંદર ઈચ્છા હતી પણ સ્વમુખે માં આગળ બોલી શકતા નથી કે મારી માં કઈ કઈને હું અપરાધી કેવી રીતે કહું અર્ધ મૌન હતું મૌન એટલે સમજી લેવાનું અડધો અડધી સ્વીકૃતિ, કે બોલીએ ને એટલે સમજી લેવાનું કે આને કઈક કેવું છે. એટલે સચિવ સુમંતના પુત્ર એવા સચિવ સુધે ભગવાનની અનુમતિ જાણીને માત્ર વાતાવરણથી કેવું પૂછવું ના પડે, પણ હાવભાવ ઉપરથી જ નિરખી રામ રૂખ રામની અનુમતિ સમજીને સચિવના પુત્રે જે કંઈ હતું એ કહેવા માંડ્યું, સમજાવ્યું, બુજાવી, ધીરજપૂર્વક સમજણ પાડી. સુની પ્રસંગ સચિવના પુત્રએ કઈ સમજાવ્યું જે કઈ હતું શબ્દ અથથી સુધી એ પ્રસંગ સાંભળીને માં અવાક થઈ ગઈ. માં બોલી જ ના શકે, આ શું શું સાંભળી રહી છું, મારે શું જોવાનો વારો આવ્યો, શબ્દ નીકળી જ ના શકે, મગજ વિચારવા માટે જ કુંઠિત થઈ ગયું હોય, વિચારવાની શક્તિ જેને કહે ભેર મારી ગઈ હોય, કશું બોલી ના શકે, કશું વિચારી ના શકે, કશું કહી ના શકે, સાંભળીને એકદમ સ્તબ્ધ થઈ ગયા. હવે એ સ્તબ્ધતા, એ નિરવતા એટલે અંદર ભયંકર વ્યથા ને પીડા વાળી, અને પીડા જ્યાં સુધી બહાર ન ઠાલવીએ વ્યથા ત્યાં સુધી બહુ સાચવવું પડે, તેને રડાવી લો એકવાર, એની વ્યથા જે હોય તે બહાર નીકળી જવા દો, નહીતર વધારે આક્રમણ થશે તો કંઈક વધારે ઉપાધિ કરશે. એટલે માં કૌશલ્યા સુમંત પુત્રની વાત સાંભળીને એકદમ અવા, શું બોલવું, મન વિચારી શકતું નથી. જીમી દશા કવની બરની નહીં, કૌશલ્યામાંની જે સ્થિતિ, ઘણા કે મારાથી તો જોવાતું નતું, હું તો ત્યાંથી નીકળી ગયો, એવી બધી ભયંકર પરિસ્થિતિ હતી, પીડા હતી, મારાથી ના જોયું, મારી આંખે હું જોઈ ના શકું. એમ તુલસીજી પણ અહીંયા ગાડી કે છે, એવી ભયંકર દશા હતી માં કૌશલ્યાની કે એનું વર્ણન જ ન થઈ શકે, મારી પાસે શબ્દ વ્યથાના એ પીડા દર્દને રજૂ કરવાના કોઈ શબ્દો અક્ષર નથી. આમ કહીને એ માની વ્યથા છે ને પોતાના પુત્ર માટેની એને કોઈ ન કહી શકે. જાનકીદાસજી મહારાજ એક વર્ણન કરતા કે દીકરો બધી રીતે ભણી ગણીને લાયક થયો હોય, મોટો થયો હોય, કમાતો હોય, બધી જ રીતે અનુકૂળ હોય, લાયો હોય દીકરો, પણ કહે છે કે બરાબર જભર જુવાનીમાં આ મૃત્યુ પામે ને ત્યારે માનું બાપનું કેવું કાળજું બળે, કે છે કાળજું બળે, કેમ કે સાંભળવું હોય ને એની છાતીએ જઈને કાન ધરો ને તો ચર 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 અવાજ. આ તો એક મહારાષ્ટ્રી જે વર્ણન કરતા જાનકીદાસજી મહારાજ, કહેવાની અહીંયા વાત એ છે કે કૌશલ્યાજી પોતાના સંતાનને, પોતાના પુત્રને, રામને બધી રીતે ડાયો, અનુકૂળ, સમજો, આજ્ઞાંકિત એવા દીકરાને એના બાપ વનમાં મોકલે છે, કારણ રાજ આપવાનું કહીને વનમાં ધકી. બધી વાત સાંભળ્યા પછી કઈ કઈ જે કઈ પરિસ્થિતિ ઉભી કરી સુમંતના દીકરાએ કઈ સંભળાવી, એટલે એટલા બધા વ્યથી અવાક થઈ ગયા કે મારે કહેવું શું, બોલવું શું, ઘરના જ હોય એ તો રહ્યા ઘરના બધા, કોઈને કહેવાય નહીં, એ તો રહ્યા ઘરના બધા કોઈને કહેવાય, આ દિશા આ દશા. અને એને માટે કહ્યું કે દશા બરણી ન જાય, શું કહેવું ને શું ના કહેવું, શું બોલવું, એ પીડાનું વર્ણન કરવા માટેના શબ્દો નાના પડે, શક્તિહીન પડે, નબળા પડે, એટલી બધી ભયાવહ પીડા, હદ બહારની પીડા રામને માટે માં અનુભવી રહ્યા. પરિવારનો પ્રશ્ન સમસ્યા છે, પરિવારની સમસ્યા છે પ્રશ્ન. માં કૌશલ્યને રાખવા છે, કઈ કઈને વનમાં મોકલવા છે. એને શું કહેવાય, ભેદ મનભેદ પડે, ડિસ્પ્યુટ છે. ઘરના સંબંધીઓમાં અંદર અંદર જયારે મનભેદ અને મતભેદ થાય ત્યારે ઋષિદશા થાય. કૌશલ્યા રાજમાતા છે અને હંમેશા રાજમાતા ધીર ગંભીર હોય, ઉતાવળિયું પગલું ના લે, ત્યારે અટકચાળું અછકલું ના કરે, બિલકુલ શાંતિથી પોતાનો સ્વાર્થ જોયા કરતા, પોતાના દીકરાને માટે આમ થાય છે ને જોયા કરતા, આખા પરિવારનું શું થશે, અયોધ્યાનું શું થશે. જે માત્ર સ્વાર્થની ટૂંકી દ્રષ્ટિ નહીં, દીર્ઘ દ્રષ્ટિથી જોવા વાળા છે માં કૌશલ્યા. રાખી ન શકહી ને કહી શકે, જો રાખી લઉં તો પરિવારની અંદર ભેદ પડે છે અને ઝઘડો ઉભો થાય છે. જે આજે બહેનો તરીકે રહેતી હતી એ આવતીકાલે શોખ્યો બની જશે. કૌશલ્યાજી સહન કરવા માટે સહન શક્તિ એવી છે, તરત આવેશમાં આવીને કહી દે, એ કોણ મારા છોકરાને વનમાં મોકલવા વાળી, કહી દે કે ના કહી દે. રાખી ને શકાય, રાખી પણ નથી શકતા ને કહી શકતા, બેટા જા એમ પણ નથી કહી શકતા. માનું માતૃત્વ વાત્સલ્ય જા એમ પણ નથી કહી શકતા. પરિવારના સંબંધને જોઈને એક વડીલ પત્ની તરીકે બેટા ના જઈશ એમ પણ નથી કહી શકતા. કઈ બાજુ શું કયો નિર્ણય લેવો, ભય ગતિ સાપ તરીકે જા એમ કહું તો હું માં કેવી રીતે કહેવો. પોતાના દીકરાને 14 વર્ષ માટે નિરપરાધને વનમાં ધકેલી દે, કેવી રીતે માનું હૈયું સ્વીકારવા તૈયાર થાય, એને કેવી રીતે અનુમતિ આપે જા બેટા. અને કુટુંબની પરિસ્થિતિ જોયા પછી કે એને ના જઈશ એમ પણ કેમ કેવી રીતે કહીશ. કઈ કે માગ્યું છે, રઘુકુલની પરંપરા છે, આપેલું પાછું લેવાય નહીં. એટલે વનમાં જવાનું વચન આપી દીધું છે, પાછું ખેંચી શકતા નથી. હા, કઈ કઈ જો સમાધાન કરવા તૈયાર થાય, અને જેમ બધાએ શિખામણ આપી કે તારી બધી વાત સાચી, ભરતને રાજ સાચું, રામને અયોધ્યામાંથી રાજમહેલમાંથી એને બહાર મૂકી દેવા એ પણ સાચું, પણ એક જ નાની બાબતને તો સ્વીકારી લેને, વનમાં જવાને બદલે ગુરુના ઘેર એ ઉપવનની અંદર જઈને રહે, તને કશો વાંધો છે. પણ હઠે ચડેલા હતા, બસ હું જ કહું એમ જ થાય, જીદ્દી જેને કહેવાય હઠ. એટલે એ જીદ કઈ કઈ એક પોતાના કુટુંબની વાત છે. કુટુંબમાં એક માણસ જીદે ચઢે ત્યારે ડાયા અને સમજો માણસે એનો રસ્તો કાઢવા માટે કોક બલિદાન કોક ભોગ પોતાની જાતનો, ચલો આપણે જતું કરો, જતું કરવા માટે કેમ કુટુંબમાં ક્લેશ ન પહોંચી જાય. કુટુંબમાં ક્લેશ ન પહોંચાડવા માટે હું જતું કરું છું, બસ હવે તમે રાજી. તો આમ રાખી ને સકહી ને કહી શકે, વિધા છે પરિવારની પરંપરાનેથી ના જઈશ એમ નથી કહી શકતા. માતૃ વાત્સલ્ય છે, માતૃ હૃદય છે, બેટા જા 14 વર્ષ વનની અંદર